એકત્ર જ્ઞાન ગોષ્ઠી. અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. સૌ શ્રોતાઓનું સ્વાગત છે આજના વિચાર મંથનમાં.
નમસ્કાર.
આજે આપણે એક એવા શબ્દની ઊંડાણપૂર્વક ચર્ચા કરવાના છીએ જે આપણે રોજ સાંભળીએ છીએ, વાપરીએ છીએ, પણ કદાચ પૂરેપૂરો સમજતા નથી.
લોકશાહી.
હા, લોકશાહી. શું તે માત્ર ચૂંટણીઓ છે કે પછી બહુમતીનું શાસન અથવા કંઈક એનાથી વધુ છે?
બરાબર. અને આ ગૂંચવણ સમજવા માટે આજે આપણે બ્રિટનના જાણીતા રાજકીય સિદ્ધાંતકાર સર બર્નાર્ડ ક્રિકના વિચારોનો સહારો લઈશું.
સર બર્નાર્ડ ક્રિક.
હા, આપણે એમના પુસ્તકો ડેમોક્રેસી અને ડેમોક્રેસી અ વેરી શોર્ટ ઇન્ટ્રોડક્શન એના સારાંશ પર આધારિત વાત કરીશું.
અને મને લાગે છે કે ક્રિકના વિચારો આજે જાણવા ખૂબ જરૂરી છે, કારણ કે આજે લોકશાહીના નામે શું કહેવાય, ઘણું બધું ચાલી રહ્યું છે.
ચોક્કસ. કોઈ એને બધી સમસ્યાનો ઉકેલ માને છે તો કોઈ કહે છે કે આ સિસ્ટમ જ ફેલ ગઈ છે.
હા, એટલે ક્રિક આ બંને અંતિમોથી. એમ કે પર જઈને આપણને લોકશાહીની વાસ્તવિકતા સમજાવવાની કોશિશ કરે છે. એની મૂળભૂત ભૂમિકા શું છે અને એનો અંતિમ હેતુ શું, એના પર ફોકસ કરે છે.
બિલકુલ. ક્રિક આપણને લોકશાહીને એક આદર્શ સ્વપ્ન તરીકે નહીં પણ એક જીવંત ધબકતી, ક્યારેક થોડી અસ્તવ્યસ્ત પણ લાગે એવી રાજકીય પ્રક્રિયા તરીકે જોવાનું કહે છે.
પ્રક્રિયા તરીકે.
હા, એમના મતે લોકશાહીની મુખ્ય ભૂમિકા એ છે કે સમાજમાં જે જુદા જુદા જૂથો છે એમના વચ્ચેના સંઘર્ષનું શાંતિપૂર્ણ રીતે સંચાલન કરવું.
અને હેતુ.
અને એનો હેતુ છે આ પ્રક્રિયા દ્વારા નાગરિકોની સ્વતંત્રતા અને એમની ગરિમા, એનું રક્ષણ કરવું.
તો ચાલો આ વ્યવહારુ વિચારકને થોડા વધુ નજીકથી ઓળખીએ. કોણ હતા સર બર્નાર્ડ ક્રિક અને એમનો દ્રષ્ટિકોણ આટલો અલગ કેમ ગણાય છે?
સર બર્નાર્ડ ક્રિક, જેમનો સમયગાળો 1929થી 2008નો રહ્યો, એ બ્રિટનના એક અત્યંત પ્રભાવશાળી રાજકીય સિદ્ધાંતકાર હતા અને પબ્લિક ઇન્ટેલેક્ચ્યુઅલ પણ.
જાહેર બૌદ્ધિક.
હા, એમણે લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ અને બર્કબેક કોલેજ જેવી લંડન યુનિવર્સિટીની જ કોલેજ છે ત્યાં ભણાવ્યું.
એટલે શૈક્ષણિક રીતે તો એમનું નામ હતું જ, પણ શું એમને બીજા વિદ્વાનોથી અલગ કરતું હતું? મતલબ ખાલી એકેડેમિક્સમાં જ હતા?
ના, જરાય નહીં. એ જેમની ખાસિયત હતી એ સિદ્ધાંત અને વ્યવહાર બંનેને જોડતા હતા. માત્ર યુનિવર્સિટીની ચર્ચાઓમાં જ નહીં પણ જાહેર જીવનમાં પણ ખૂબ સક્રિય.
જેમ કે
એ બ્રિટનની લેબર પાર્ટીના સલાહકાર રહ્યા અને ખાસ કરીને યુકેમાં સિટીઝનશીપ એજ્યુકેશન, નાગરિકતા શિક્ષણના બહુ મોટા હિમાયતી હતા.
ઓ, એટલે શિક્ષણમાં પણ રસ.
હા, એમનો ક્રિક રિપોર્ટ આવ્યો જેનાથી બ્રિટિશ સ્કૂલોમાં સિવિક્સનો અભ્યાસક્રમ જ બદલાયો, નવી દિશા મળી.
અને એમના લખાણ વિશે શું, કોઈ એવું પુસ્તક જેણે એમની ઓળખ બનાવી હોય?
ચોક્કસ. એમનું સૌથી પ્રખ્યાત પુસ્તક તો 1962માં આવ્યું, ઇન ડિફેન્સ ઓફ પોલિટિક્સ, એટલે કે રાજકારણના બચાવમાં.
રસપ્રદ નામ છે.
એટલા માટે એમના મહત્વ મુજબ સત્તામાં ભાગીદારી આપીને એમની વચ્ચે સમાધાન સાધવામાં આવે છે.
સમાધાન પર ભાર.
બરાબર. આ પુસ્તક આજે પણ ક્લાસિક ગણાય છે. આ વ્યાખ્યા જ બતાવે છે કે રાજકારણને કોઈ આદર્શવાદના ચશ્માથી નહોતા જોતા.
તો એમની વિશેષતા શું હતી?
વિશેષતા એ જ કે તેઓ રાજકારણની વાસ્તવિકતા, એની ગૂંચવણો, એની સમાધાનકારી પ્રકૃતિ, ક્યારેક આપણને જે ધીમી ગતિ લાગે ને, એ બધું સમજતા હતા અને એનો બચાવ કરતા હતા.
કોની સામે બચાવ?
એવા લોકો સામે જે રાજકારણને કોઈ શુદ્ધ વિચારધારા લાગુ પાડવાનું સાધન સમજે છે, અથવા તો જે લોકો રાજકારણથી કંટાળીને ઉદાસીન થઈ જાય છે, એ બંનેના ટીકાકાર હતા.
અને ઓરવેલ સાથે શું સંબંધ?
એ જ્યોર્જ ઓરવેલના જીવનચરિત્રકાર પણ હતા. એટલે રાજકીય ભાષાનો દુરુપયોગ કેવી રીતે થાય, વિચારધારાઓ કેટલી ખતરનાક બની શકે, એના પ્રત્યે પણ ખૂબ સજાગ હતા. આ બધી બાબતોએ એમને લોકશાહી જેવા જટિલ વિષય પર લખવા માટે એક એમ કે અનોખી દ્રષ્ટિ આપી.
બરાબર. તો હવે સીધા મુદ્દા પર આવીએ. ક્રિકના લોકશાહી અંગેના જે મુખ્ય વિચારો છે એનો સાર શું છે, શું સમજાવવા માંગે છે આપણને?
જુઓ, ક્રિકનો જે કેન્દ્રીય મુદ્દો છે ને, એ છે કે લોકશાહી કોઈ ફાઇનલ ડેસ્ટિનેશન નથી, કોઈ એન્ડ પોઈન્ટ નથી,
પૂર્ણ વિરામ નથી.
હા, એ તો એક નિરંતર ચાલતી, જટિલ અને ઘણીવાર મુશ્કેલ રાજકીય પ્રક્રિયા છે. આ શબ્દો પ્રક્રિયા એમના વિચારના હાર્દમાં છે.
એટલે કે નિર્ણયો લેવાની એક રીત, મતભેદ ઉકેલવાની રીત.
બરાબર. લોકશાહી એટલે આ કેવી રીતે નિર્ણય લેવાયો, કેવી રીતે મતભેદ ઉકેલાયો એ મહત્વનું છે, કદાચ પરિણામ કરતાં પણ વધુ.
ઓહ, એટલે શું પરિણામ આવ્યું એના કરતાં કેવી રીતે આવ્યું એ વધારે મહત્વનું.
હા, મોટાભાગે એવું જ કહી શકાય. ક્રિકના મતે લોકશાહીનો જે સાર છે, એની જે મુખ્ય ભૂમિકા છે, તે જાહેર ચર્ચા, દલીલબાજી, વાટાઘાટો અને અંતે સમાધાન, આ બધા દ્વારા સમાજમાં જે અસંખ્ય વિરોધાભાસી હિતો અને ઈચ્છાઓ છે એનું સંચાલન કરવામાં રહેલો છે.
મતલબ ખાલી બહુમતી કહે એમ કરી લેવું એ લોકશાહી નથી.
ના, એનાથી ઘણું વધારે છે. લઘુમતીઓનો અવાજ, એમના અધિકારો, એનું પણ સ્થાન છે આ પ્રક્રિયામાં.
તો પછી એ જે રીતે આજે લોકશાહી શબ્દ વપરાય છે એનાથી થોડા સાવચેત કરે છે.
ચોક્કસપણે. ક્રિક જુએ છે કે આ શબ્દનો ઉપયોગ ઘણીવાર બહુ પોખર રીતે થાય છે, કાં તો ખાલી બોલવા ખાતર અથવા તો પોતાની સત્તાને યોગ્ય ઠેરવવા માટે. એટલે એમનો ઉદ્દેશ્ય આ શબ્દ પર જે આદર્શવાદનો રંગ ચડી ગયો છે અથવા જે નિરાશાવાદના ડાગ લાગ્યા છે એ બંનેને સાફ કરીને એની વાસ્તવિક પ્રકૃતિ, એની શક્તિઓ અને એની મર્યાદાઓ એને સ્પષ્ટ કરવાનો છે.
તો પછી એમની મુખ્ય દલીલ શું બને છે? જો લોકશાહી સંપૂર્ણ સંવાદિતા નથી આપતી કે શ્રેષ્ઠ પરિણામોની ગેરંટી પણ નથી, તો એનો ફાયદો શું? એનો અંતિમ હેતુ શું ગણવો?
ક્રિકની દલીલ છે કે લોકશાહીનું સાચું મૂલ્ય એ નથી કે તે હંમેશા સાચા કે શ્રેષ્ઠ નિર્ણયો લે છે, એવું જરૂરી નથી.
તો પછી
એનું મૂલ્ય એ વાતમાં છે કે તે મતભેદોનું સંચાલન કરવાની એક શાંતિપૂર્ણ પદ્ધતિ પૂરી પાડે છે, હિંસા વગરની. બીજું, તે સત્તા પર બેઠેલા લોકોને જવાબદાર ઠેરવવાનું એક માળખું આપે છે.
અને પરિવર્તન.
હા, અને સૌથી મહત્વનું, તે હિંસાનો આશરો લીધા વગર સમાજમાં પરિવર્તન લાવવાની તક ઊભી કરે છે. આ એક એવી વ્યવસ્થા છે જે વિવિધતાથી ભરેલા સમાજો માટે બની છે, જ્યાં બધા એકમત ના હોય.
એટલે સંઘર્ષને ખતમ કરવાનો હેતુ નથી?
ના, એનો હેતુ સંઘર્ષને જડમૂળથી ઉખાડી નાખવાનો નથી, જે કદાચ શક્ય પણ નથી, પણ એને રચનાત્મક રીતે નિયંત્રિત કરવાનો છે અને એ દ્વારા નાગરિક સ્વતંત્રતાનું રક્ષણ કરવું એ એનો અંતિમ હેતુ છે.
આ મુદ્દો ખરેખર વિચારવા જેવો છે, પ્રક્રિયા પર ભાર. પણ અહીં એક સવાલ ઊભો થાય છે. ક્રિક કહે છે પ્રક્રિયા મહત્વની, પણ માની લો કે પ્રક્રિયા બરાબર થઈ પણ પરિણામ બહુ ખરાબ આવ્યું, તો શું એ સ્વીકાર્ય ગણાય? આ વાત સામાન્ય માણસને ગળે ઉતરે?
બહુ સારો અને અઘરો સવાલ છે. ક્રિકનો જવાબ કદાચ એવો હશે કે ખરાબ પરિણામ કોના માટે? જે જૂથ હાર્યું છે એના માટે તો ખરાબ જ હોઈ શકે.
બરાબર.
પણ લોકશાહી પ્રક્રિયાનો સ્વીકાર એટલે એ સ્વીકારવું કે ક્યારેક આપણને ન ગમતા નિર્ણયો પણ આવી શકે છે. મહત્વનું એ છે કે તે નિર્ણય બંદૂકની અણીએ નથી લેવાયો,
પણ ચર્ચા, મતદાન, કાયદાથી લેવાયો છે.
હા, અને ભવિષ્યમાં એ નિર્ણયને બદલવાનો રસ્તો પણ એ જ પ્રક્રિયા દ્વારા ખુલ્લો રહે છે. આ પ્રક્રિયાનું સન્માન જ લાંબા ગાળે શાંતિ અને સ્થિરતા જાળવી રાખે છે, એ જ એની ભૂમિકા છે.
અને તમે સંઘર્ષના સંચાલનની વાત કરી, તો શું લોકશાહી મતભેદને ખતમ કરી દે છે?
ના, જરાય નહીં. ક્રિક તો માને છે કે મતભેદ અને સંઘર્ષ એ તો માનવ સમાજનું સ્વાભાવિક અંગ છે. જ્યાં જુદા જુદા લોકો, જુદા હિતો, જુદા વિચારો હશે ત્યાં મતભેદ રહેવાનો જ.
તો લોકશાહી શું કરે છે?
એ એને મિટાવવાનો દાવો નથી કરતી, પણ એને વ્યક્ત કરવા અને ઉકેલવાનો, અથવા કહો કે સંચાલિત કરવાનો, એક અહિંસક માર્ગ પૂરો પાડે છે. બળ પ્રયોગને બદલે સંવાદ, દમનને બદલે સમજાવટ.
જો આપણે ઇતિહાસમાં જઈએ તો પ્રાચીન એથેન્સ અને રોમન રિપબ્લિક, ત્યાંથી શું શીખવા જેવું છે આ સંદર્ભમાં?
એથેન્સની લોકશાહી પ્રત્યક્ષ હતી. નાગરિકો પોતે ભેગા મળીને નિર્ણયો લેતા, જોકે એ નાગરિકોનો વર્ગ બહુ સીમિત હતો. સ્ત્રીઓ, ગુલામો, વિદેશીઓ તો બહાર જ હતા.
હા, એ ખરું.
પણ એ નાગરિકોની સક્રિય ભાગીદારી પર આધારિત હતી, જોકે આજના મોટા દેશો માટે શક્ય નથી.
અને રોમ?
રોમન રિપબ્લિકે મિશ્ર સરકારનો ખ્યાલ આપ્યો, મતલબ રાજાશાહી, ઉમરાવશાહી અને લોકશાહી તત્વોનું સંતુલન, સત્તા વિભાજન, જેને આપણે ચેક્સ એન્ડ બેલેન્સ કહીએ છીએ, અને કાયદાનું શાસન. આ વિચારો ત્યાંથી વિકસ્યા.
એમનો હેતુ શું હતો?
મુખ્ય હેતુ એ જ કે કોઈ એક વર્ગની તાનાશાહી ના આવી જાય. આ બંને પ્રાચીન પ્રયોગો લોકશાહીની જે ભૂમિકા છે, સત્તાનું નિયમન અને સંઘર્ષનું સંચાલન, એના શરૂઆતના પ્રયાસો કહી શકાય.
છૂટાયેલા પ્રતિનિધિઓ. પણ એનાથી એક સવાલ હંમેશા ઉઠે છે કે શું નાગરિકો અને શાસન વચ્ચે અંતર વધી ગયું? શું પેલો ચૂંટાયેલો પ્રતિનિધિ ખરેખર સામાન્ય માણસનો અવાજ રહી શકે છે?
આ એક વાજબી ચિંતા છે અને ક્રિક પણ એ સ્વીકારે છે. પ્રતિનિધિત્વ એ મોટા દેશો માટે એક વ્યવહારુ ઉકેલ તો છે, પણ એની સાથે પોતાના પડકારો છે જ.
કેવા પડકારો?
જેમ કે પેલો પ્રતિનિધિ કોના માટે જવાબદાર છે? માત્ર એના મતદારો માટે કે પછી આખા દેશના હિત માટે એણે પોતાના વિવેક મુજબ નિર્ણય લેવાનો? આ ચર્ચા હંમેશા ચાલે છે. ક્રિક કહે છે કે પ્રતિનિધિત્વએ લોકશાહીને વધુ, શું કહેવાય, સંસ્થાકીય બનાવી દીધી છે.
તો આ સંસ્થાઓનું મહત્વ શું? જેમ કે ચૂંટણી પંચ, સંસદ, ન્યાયતંત્ર, રાજકીય પક્ષો. ઘણીવાર લોકો આ સંસ્થાઓની બહુ ટીકા કરે છે કે બહુ ધીમી છે, ભ્રષ્ટ છે વગેરે.
હા, ટીકાઓ થાય છે, પણ ક્રિક બહુ ભારપૂર્વક કહે છે કે લોકશાહી ખાલી હવામાં તરતો વિચાર નથી, એ આ નક્કર સંસ્થાઓ દ્વારા જ જમીન પર ઉતરે છે.
કેવી રીતે?
જો ચૂંટણીઓ નિષ્પક્ષ રીતે થાય, રાજકીય પક્ષો નાગરિકોને વિકલ્પ આપે, સંસદમાં કાયદા ઘડાય અને ચર્ચા થાય, ન્યાયતંત્ર બંધારણનું રક્ષણ કરે, નાગરિક સમાજ સરકાર પર નજર રાખે, આ બધું જ લોકશાહીની પ્રક્રિયા માટે અનિવાર્ય છે.
ભલે એમાં ખામીઓ હોય.
હા, ભલે અપૂર્ણ હોય, એમાં સુધારાની જરૂર હોય, પણ એમના વગર લોકશાહી ટકી જ ના શકે. આ સંસ્થાઓ જ સત્તાને મર્યાદિત રાખે છે અને નાગરિકોને અવાજ ઉઠાવવા માટે પ્લેટફોર્મ આપે છે.
અને આમાં વિરોધ પક્ષ અને સ્વતંત્ર મીડિયા, એમની ભૂમિકા કેટલી મહત્વની? ઘણીવાર સત્તામાં બેઠેલા લોકો એમને રાષ્ટ્રવિરોધી કે વિકાસમાં રોડા નાખનારા ગણાવે છે.
ક્રિકના મતે તો વિરોધ પક્ષ અને સ્વતંત્ર મીડિયા લોકશાહીના સ્વાસ્થ્ય માટે ઓક્સિજન જેવા છે.
ઓક્સિજન જેવા?
હા, કારણ કે તેઓ શાસક પક્ષની ભૂલો સામે લાવે છે, વૈકલ્પિક નીતિઓ રજૂ કરે છે અને સરકારને જવાબદાર બનાવે છે. ભલે એમની ટીકા ક્યારેક અપ્રિય લાગે કે પ્રક્રિયા ધીમી પડે એવું લાગે, પણ એમના વગર સત્તા નિરંકુશ બની જવાનો ભય રહે છે.
એટલે એ લોકશાહીની સ્વ સુધારણાની પ્રક્રિયાનો ભાગ છે.
બિલકુલ, એ જ.
ચાલો હવે આજના કેટલાક મોટા પડકારો તરફ જઈએ. આજકાલ પોપ્યુલિઝમ એટલે કે લોકપ્રિયતાવાદ શબ્દ બહુ સાંભળવા મળે છે. એવા નેતાઓ જે સાચા લોકોના નામે સ્થાપિત સંસ્થાઓ પર જ હુમલો કરે છે. ક્રિક આને કેવી રીતે જુએ છે?
ક્રિક જેવા વિચારકો લોકપ્રિયતાવાદને લોકશાહી માટે એક ગંભીર ખતરો ગણે છે, કારણ કે આવા નેતાઓ ભલે લોકશાહીની ભાષા બોલે, લોકોની ઈચ્છાની વાત કરે,
પણ એમનું વર્તન અલગ હોય છે.
હા, તેઓ ઘણીવાર લોકશાહી પ્રક્રિયાના જે મૂળભૂત નિયમો છે, જેમ કે લઘુમતી અધિકારોનું સન્માન, સંસ્થાકીય સ્વાયત્તતા, સમાધાનની રાજનીતિ, એને જ નબળા પાડે છે. લોકોની ઈચ્છાના નામે સત્તાનું કેન્દ્રીકરણ કરવા માંગે છે, જે અંતે તો લોકશાહીની વિરુદ્ધ જાય છે.
અને રાજકારણમાં પૈસાનો પ્રભાવ અને રાષ્ટ્રવાદ વિશે શું? આ પણ મોટા મુદ્દા છે.
ચોક્કસ, રાજકારણમાં પૈસાનો વધતો પ્રભાવ નીતિ નિર્ધારણને અસર કરી શકે છે, સમાન તકના સિદ્ધાંતને નબળો પાડી શકે છે. એક મોટો પડકાર છે.
અને રાષ્ટ્રવાદ?
જ્યાં સુધી રાષ્ટ્રવાદનો સવાલ છે, શરૂઆતમાં લોકશાહી અને રાષ્ટ્રવાદ ખાસ કરીને સ્વનિર્ધારણના અર્થમાં સાથે ચાલ્યા, પણ જ્યારે રાષ્ટ્રવાદ આક્રમક બને, સંકુચિત બને, બીજાઓ પ્રત્યે અસહિષ્ણુ બને, ત્યારે તે લોકશાહીના મૂળભૂત મૂલ્યો જેમ કે વિવિધતાનો સ્વીકાર, વ્યક્તિગત સ્વતંત્રતા માટે ખતરારૂપ બની જાય છે.
આટલા બધા પડકારો છે, અપૂર્ણતાઓ છે, છતાં આપણે લોકશાહીને શા માટે વળગી રહેવું જોઈએ? ક્રિક એનું શું વાજબીપણું આપે છે?
ક્રિક પોતે કહે છે કે લોકશાહી કોઈ જાદુઈ છડી નથી, એ બધું બરાબર કરી દેશે એવું નથી, પણ એના સમર્થનમાં તેઓ મુખ્યત્વે ત્રણ દલીલો આપે છે.
કઈ ત્રણ?
પહેલું, તે વ્યક્તિગત સ્વતંત્રતા અને માનવ વિવિધતાને સ્વીકારવા અને સમાવવા માટે બીજી કોઈપણ વ્યવસ્થા કરતાં વધુ સારી છે. બીજું, તે સ્વશાસન દ્વારા માનવ ગરિમાનું સન્માન કરે છે, લોકોને પોતાના જીવનને અસર કરતા નિર્ણયોમાં ભાગ લેવાની તક મળે છે.
અને ત્રીજું,
જે તમે કીધું કે સૌથી વ્યવહારુ કારણ છે, હા, ત્રીજું અને કદાચ સૌથી વ્યવહારુ કારણ એ છે કે તે સત્તાના શાંતિપૂર્ણ હસ્તાંતરણ અને ભૂલો સુધારવાની શ્રેષ્ઠ પદ્ધતિ પૂરી પાડે છે. સરકારોને ચૂંટણી દ્વારા બદલી શકાય છે, એના માટે ક્રાંતિ કે હિંસાની જરૂર નથી. આ તેનો મૂળભૂત હેતુ છે, સ્વતંત્રતા અને ગરિમાનું રક્ષણ, ભલે રસ્તો સીધો ન હોય.
બરાબર. તો પછી આટલી શું કહેવાય? જટિલ વ્યવસ્થાને ચલાવવા અને ટકાવી રાખવા માટે કેવા નાગરિકોની જરૂર પડે? શું ખાલી 5 વર્ષે એકવાર વોટ આપી દેવું પૂરતું છે?
ક્રિક માટે તો જરાય નહીં. એ કહે છે કે લોકશાહીને માત્ર અધિકારો ભોગવનારા નાગરિકો નથી જોઈતા, એને જાણકાર, કુશળ અને પ્રતિબદ્ધ નાગરિકોની જરૂર છે.
એટલે જ નાગરિક શિક્ષણ પર ભાર.
બિલકુલ, એટલા માટે તેઓ નાગરિક શિક્ષણ પર આટલો ભાર મૂકે છે. શાળાઓમાં ખાલી સરકારનું માળખું ભણાવી દેવું પૂરતું નથી, પણ વિવેચનાત્મક રીતે વિચારવાની ક્ષમતા,
અલગ મંતવ્યો સાંગળવાની તૈયારી,
દલીલ કરવાની કળા અને સૌથી અઘરું સમાધાન કરવાની વૃત્તિ, આ બધા કૌશલ્યો વિકસાવવા જરૂરી છે.
અને આ ખાલી સ્કૂલ પૂરતું નહીં.
ના, આ શિક્ષણ તો જીવનભર ચાલવું જોઈએ. આજીવન રાજકીય શિક્ષણ.
અત્યાર સુધીની આપણી આખી ચર્ચા પરથી જો 5 મુખ્ય સંદેશાઓ તારવવા હોય ક્રિકના વિચારોમાંથી, ખાસ કરીને આપણા ભારતીય સંદર્ભમાં, તો કયા કયા ગણાવી શકાય?
મારા મતે પહેલો અને સૌથી મહત્વનો સંદેશ તો એ જ છે, લોકશાહી મુખ્યત્વે એક પ્રક્રિયા છે. પરિણામ ગમે તે આવે, પ્રક્રિયાનું પાલન થવું જોઈએ. આપણા દેશમાં પણ ચૂંટણી પરિણામો આવે ત્યારે હારજીત થાય, પણ પરિણામનો સ્વીકાર અને સત્તાનું શાંતિપૂર્ણ હસ્તાંતરણ થાય, એ આ પ્રક્રિયાના સન્માનનું જ ઉદાહરણ છે.
બરાબર. બીજો મુદ્દો હું કહીશ, રાજકીય સંઘર્ષ અને મતભેદ સ્વાભાવિક છે અને એનું સંચાલન કરવું એ જ લોકશાહીની કસોટી છે. ભારતમાં આટલા બધા રાજકીય પક્ષો, વિચારધારાઓ, સામાજિક જૂથો છે, એમની વચ્ચે સતત ચાલતો સંઘર્ષ એ લોકશાહીની નિષ્ફળતા નથી, પણ એની જીવંતતાની નિશાની છે. જ્યાં સુધી એ હિંસક ન બને, આ એની મૂળભૂત ભૂમિકા છે.
સાચી વાત. ત્રીજું, સંસ્થાકીય માળખાનું અત્યંત મહત્વ. ચૂંટણી પ્રણાલી, બંધારણ, કાયદા, ન્યાયતંત્ર, આ બધી જ સંસ્થાઓ લોકશાહીને ટકાવી રાખે છે અને એને દિશા આપે છે. ભારતમાં આપણે ચૂંટણી પંચ કે સુપ્રીમ કોર્ટ જેવી સ્વાયત્ત સંસ્થાઓનું મહત્વ સમજીએ છીએ. એ પ્રક્રિયાની નિષ્પક્ષતા જ જાળવવામાં મદદ કરે છે.
ચોથો મુદ્દો મને લાગે છે કે સક્રિય અને જાણકાર નાગરિકતાની જરૂરિયાત. લોકશાહી ખાલી સરકારની જવાબદારી નથી, આપણે નાગરિકોએ પણ માહિતી મેળવવી, સવાલ પૂછવા, સ્થાનિક મુદ્દાઓમાં ભાગ લેવો, આ બધું જરૂરી છે. આરટીઆઈનો ઉપયોગ કરવો કે ગ્રામસભામાં જવું, એ આના ઉદાહરણો છે.
અને પાંચમો સંદેશ હું કહીશ, લોકશાહી અનુકૂળનશીલ છે પણ સાથે સાથે નાજુક પણ છે. એ બદલાતા સમય અને પડકારો સામે પોતાની જાતને બદલી શકે છે, જેમ કે ટેકનોલોજીના યુગમાં આપણે જોઈ રહ્યા છીએ, પણ એ સતત જોખમમાં પણ રહે છે.
શેનાથી જોખમ?
નાગરિકોની ઉદાસીનતાથી, કટ્ટરતાથી, સત્તાના દુરુપયોગથી. એને સતત સંભાળ અને રક્ષણની જરૂર છે, જેથી તે પોતાનો મૂળભૂત હેતુ, સ્વતંત્રતા અને ગરિમાનું રક્ષણ સિદ્ધ કરી શકે.
ક્રિકના લખાણોમાં કેટલાક વાક્યો એવા છે જે ખરેખર યાદ રહી જાય અને વિચારવા મજબૂર કરે છે. એમાંથી કેટલાક પર વાત કરીએ.
હા, ચોક્કસ. જેમ કે એમનું એક કથન છે, લોકશાહી માત્ર શાસન કરવાની રીત નથી, પણ જીવન જીવવાની રીત છે.
આનો અર્થ શું?
ગહન અર્થ છે. એ કહેવા માંગે છે કે લોકશાહી ખાલી સંસદ કે ચૂંટણી પૂરતી નથી, પણ આપણે સમાજમાં, આપણા સમુદાયમાં અને આપણા ઘરમાં પણ મતભેદોને કેવી રીતે ઉકેલીએ છીએ, બીજાના મંતવ્યનું કેટલું સન્માન કરીએ છીએ, એની સાથે જોડાયેલી છે. એ વર્તણૂકનો ભાર છે.
બીજું એક, જે આપણે પેલું જાણીતું વાક્ય સાંભળીએ છીએ એનાથી થોડું અલગ છે. લોકશાહીની કિંમત શાશ્વત તકેદારી નથી, પણ શાશ્વત સહભાગીતા છે.
હા, આપણે પેલું ઇટર્નલ વિજિલન્સ ઇઝ ધ પ્રાઇસ ઓફ લિબર્ટી સાંભળ્યું છે.
બરાબર. પણ ક્રિક કહે છે, ખાલી જોતા રહેવું કે ટીકા કરવી પૂરતું નથી, પ્રક્રિયામાં સક્રિય રીતે ભાગ લેવો, યોગદાન આપવું જરૂરી છે. ખાલી પ્રેક્ષક નહીં, ખેલાડી બનવું પડે.
દ્વારા, જાહેર ક્રિયા દ્વારા વિવિધ હિતોનું સમાધાન થાય છે. આજે જ્યાં રાજકારણને ગંદી રમત માનવામાં આવે છે, ત્યાં ક્રિક એને એક જરૂરી અને નૈતિક કાર્ય ગણાવે છે. સાથે મળીને જીવવાની શ્રેષ્ઠ રીત શોધવાનો પ્રયાસ, એની ભૂમિકા નૈતિક છે.
લઘુમતીઓના રક્ષણ પર પણ એમનો ભાર બહુ નોંધપાત્ર છે.
લોકશાહી બહુમતીના શાસન વિશે નથી, પરંતુ બહુમતીના નિર્ણયના માળખામાં લઘુમતીઓના રક્ષણ વિશે છે. આ વાક્ય મને લાગે છે કે સાચી લોકશાહી અને જેને બહુમતીવાદ કહે છે એની વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરે છે.
બરાબર. બહુમતીનો નિર્ણય સ્વીકાર્ય, પણ એ લઘુમતીઓના મૂળભૂત અધિકારોનો ભોગ ન લઈ શકે. આ લોકશાહીના હેતુ માટે અનિવાર્ય છે.
અને છેલ્લે એમનો વ્યવહારવાદ, પ્રેગ્મેટિઝમ આ વાક્યમાં દેખાય છે. લોકશાહીનો મિત્ર વ્યવહારવાદી છે, તેનો સૌથી ખતરનાક દુશ્મન ઘણીવાર એ વિચારધારાવાદી હોય છે જે એક જ સંપૂર્ણ સત્યમાં માને છે.
હા, ક્રિકના મતે લોકશાહીમાં સમાધાન કરવું પડે, થોડું જતું કરવું પડે, વાસ્તવિકતા સ્વીકારવી પડે. જે લોકો એ માને કે ફક્ત મારી જ વાત સાચી છે અને બીજું બધું ખોટું, એ લોકો લોકશાહી પ્રક્રિયા માટે સૌથી મોટો ખતરો છે. કટ્ટરતા ખતરનાક છે.
આ બધી સૈદ્ધાંતિક વાતો થઈ, પણ આ બધું સાંભળ્યા પછી એક સામાન્ય નાગરિક તરીકે આપણા રોજિંદા જીવનમાં આમાંથી શું લઈ શકીએ, શું અપનાવી શકીએ?
મને લાગે છે સૌથી પહેલો તો આપણે રાજકીય ઘટનાઓ અને ચર્ચાઓ પ્રત્યે વધુ જાણકાર અને શું કહેવાય, સજાગ બની શકીએ. કોઈ પણ માહિતી આવે, ખાસ કરીને સોશિયલ મીડિયા પર, તો એને સ્વીકારતા પહેલા થોડી ખરાઈ કરવી, જુદા જુદા દ્રષ્ટિકોણ સમજવાનો પ્રયાસ કરવો.
અને બીજું, પેલી રાજકીય ભાષાને ઓળખતા શીખવું. જ્યારે નેતાઓ આપણે વિરુદ્ધ તેઓ જેવી ભાષા વાપરે કે બહુ સરળ ઉકેલોના મોટા દાવા કરે, ત્યારે થોડુંક શંકાશીલ બનવું જરૂરી છે.
હું એમાં ઉમેરીશ કે આપણે લોકતાંત્રિક સંસ્થાઓનું મહત્વ સમજવું જોઈએ, ભલે એમાં ખામીઓ હોય. ન્યાયતંત્રની સ્વતંત્રતા હોય, પ્રેસની આઝાદી હોય, સંસદીય પ્રક્રિયાઓ હોય, તે કદાચ કંટાળાજનક લાગે, પણ લોકશાહીના રક્ષણ માટે જરૂરી છે.
એટલે એમના પર ગેરવાજબી હુમલા થાય ત્યારે બોલવું.
હા, એ પણ એક રીત છે. અને શાળાઓમાં, કોલેજોમાં, આપણા સમુદાયોમાં તંદુરસ્ત ચર્ચા અને દલીલ કરવાની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવું.
અને કદાચ સૌથી મહત્વનો, મતભેદ પ્રત્યેનો આપણો દ્રષ્ટિકોણ બદલવો. કોઈ આપણી સાથે સહમત ન હોય તો એ આપણો દુશ્મન નથી બની જતો. મતભેદ એ લોકશાહી સમાજની નિશાની છે, સમસ્યા નથી. આ સમજ કેળવવી એ ક્રિકના વિચારોનો મોટો વ્યવહારુ ઉપયોગ છે, મને લાગે છે.
બરાબર કહ્યું.
ખૂબ સરસ, આપણે લગભગ અંત તરફ છીએ. આ સમગ્ર ચર્ચાના અંતે તમારા માટે વ્યક્તિગત રીતે સૌથી મહત્વનો મુદ્દો કયો રહ્યો? કઈ વાત સૌથી વધુ સ્પર્શી ગઈ?
મારા માટે ક્રિકની એ ચેતવણી સૌથી વધુ પ્રસ્તુત લાગે છે કે લોકશાહી કોઈ કુદરતી કે આપોઆપ ચાલતી વ્યવસ્થા નથી. એમ નથી કે એકવાર સ્થાપી દીધી એટલે ચાલ્યા કરશે. એને જાળવવી પડે. હા, તે એક નાજુક અને મહેનતથી મેળવેલી સિદ્ધિ છે. દરેક પેઢીએ એને ખાલી સમજવી જ નથી પડતી, પણ એને સક્રિય રીતે જાળવવી અને બચાવવી પણ પડે છે. નાગરિકોની ઉદાસીનતા, નિષ્ક્રિયતા એ એનું સૌથી મોટું જોખમ છે. એને જીવંત રાખવાનો સતત પ્રયાસ જે એના મૂળભૂત હેતુ, સ્વતંત્રતા અને ગરિમાને સાચવી શકે છે.
અને મારા માટે સૌથી મહત્વનો પાઠ એ છે કે લોકશાહીની અપૂર્ણતાને સ્વીકારતા શીખવું. એ ક્યારેય પરફેક્ટ નહીં હોય, હંમેશા એમાં સમસ્યાઓ રહેશે. પણ એની જે પ્રક્રિયા છે, સંઘર્ષને શાંતિપૂર્ણ રીતે ઉકેલવાની અને ભૂલો સુધારવાની એની ક્ષમતા, એમાં વિશ્વાસ રાખવો, એ જ કદાચ સૌથી મોટો પડકાર અને સૌથી મોટો ગુણ છે. એની ભૂમિકાને સમજવી અને તેને નિભાવવા દેવી, ભલે પરિણામ તરત આપણને ગમતું ન આવે.
સાચી વાત છે.
અને સૌ શ્રોતાઓ માટે એક અંતિમ વિચાર મૂકીને જઈએ. જરા વિચારજો, આપણી આસપાસની રાજકીય ચર્ચાઓમાં, પછી તે ટીવી ડિબેટ હોય, વોટ્સએપ ગ્રુપ હોય કે મિત્રો સાથેની વાતચીત હોય, શું આપણે ખરેખર પ્રક્રિયા અને નિયમોના પાલન પર ધ્યાન આપીએ છીએ? કે પછી આપણને માત્ર આપણી પસંદગીનું પરિણામ જ જોઈએ છે, ભલે તે ગમે તે રીતે આવ્યું હોય? બર્નાર્ડ ક્રિકના વિચારો આપણને આ પ્રશ્ન પર ગંભીરતાથી વિચારવા મજબૂર કરે છે.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત નક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.